સદગુરુ મહારાજ ની કૃપા, એમની મહેર, એમની કરુણાથી જ જીવનને શાંતિ અને આનંદ મળે છે. ગુરુ મહારાજની કૃપાનો પ્રસાદ જેને પ્રાપ્ત થયો એના જીવનની અંદર સદગુરુની મહેરમ આનંદ એ પ્રાપ્ત થાય, અને જે મહેરમમાં ઓગળી ગયો એ સદગુરુમાં ભળી ગયો. હરિરામજી મહારાજે જય મહારાજને પોતાના જીવનની, સૌના જીવનની એક ફરિયાદ કરી કે દરેકના જીવનને એ ફરિયાદ લાગુ પડે ને કે હા બાપજી આપે જે કહ્યું તો બહુ સરસ, અમને પણ એ લાગુ પડે છે. જય મહારાજના ચરણમાં વિનંતી કરતા કહ્યું, મહારાજ આપ કૃપાળુ છો, મહેર કરો, જો અમારી પર કૃપા કરો તો અમે આપની મહેરમાં, આપની કૃપામાં અમે આપનામાં ભળી જઈએ. તો ગુરુ મહારાજે પણ હરિરામજી મહારાજને કહ્યું, હા વચને રહો તો જે કંઈ આપીએ, વચન જે કંઈ શબ્દ મંત્ર નિયમ આપીએ એને વચનને વળગેલા રહો તો આપી શકાય. આજે વચન આપ્યું ને કાલે કશીક નહીં. જુઓ ને આજકાલ અગ્નિની સાક્ષીએ વચનો લેવાતા અપાતા હોય તો ફોક. વચન એનું નામ વચન નથી. વચન એટલે વચન, જે આપ્યું એ વચન નિભાવવાનું જ. જે પાના પડ્યા વચનથી એ પાના આ જીવન નિભાવવાના, અને એ સુખે દુઃખે જે કઈ સુખ દુઃખ હોય એના સંભાગી થઈને સુખના ભાગીદાર, દુઃખના ભાગીદાર થવાનું. પણ વચને બિલકુલ નિરત રહેવાનું એની અંદર. વચનથી સહેજ પણ આગુ પાછું ન થવાય. તો એને માટે કહ્યું કે વચનમાં રહો તો જાઓ, વચનમાં જઈને મળો. વચનમાં જઈને મળવું એટલે શું? મારા તો ઓહમ સોહમ નો મંત્ર આપે છે, એ વચન આપ્યું એટલે એની અંદર મળવાનું છે તમારે. કારણ એ જ આપણું આત્માનું સ્વરૂપ છે, એમાં જ મળો અને એમાં જ તમને તમારું સ્વરૂપ મળશે. હરિરામજી મહારાજની વાતને બરોબર સ્પષ્ટ જવાબ આપતા કહ્યું કે જે તમને ટેક ગુરુજી આપની, આપી નામની ટેક સુરતી તેમાં તું રાખજે, નરતે નાલંતા એક. આત્માને નિહાળ, એક જ આત્માને નિહાળવાનો છે. નરતે આત્માની અંદર થઈને, નાલંતા નિરખતા, શું એક જ આત્મા એક જ છે એમ. એની અંદર નુહ ન છે, એ આત્મની પદ છે, અમે અને હું. અને નું રથ એટલે આપણા પોતાના આત્મામાં આપણે અંદર ઉતરી જવાનું, એની અંદર જ આપણે અનુસંધાન કરવાનું, એનું નામ છે નુરત. નરતે નાલંતા ઓળખતા, એને એકને જ ઓળખવાનું, અને એનું નામ છે આત્મા. ગુરુ મહારાજે આત્માનુભૂતિનો મંત્ર આપ્યો છે, ઓહમ સોહમ આત્મારામ. અને એ વાત અહીંયા હરિરામજી મહારાજ આગળ વાત વ્યક્ત કરી છે. હરિરામજી મહારાજે કહ્યું કે અમારી પર કૃપા કરીને અમને કંઈક આપો, તો આપ્યું તો એ આપ્યું, નરતે નાલંતા એક. અને અહીંયા કહ્યું કે વચને રહો તો વચનમાં જઈને ભળો. વચન એટલે જે મંત્ર આપ્યો એ મંત્રની અંદર તમે ઓતપ્રોત થઈ જાઓ. ઓહમ સોહમ એ જ હું છું, ઓમ એ જ હું છું, ઊંચ હું બીજા છું જ નહીં. તો એ પ્રકારે એકાગ્ર થતા તમને બધું જ મળશે, જય મહારાજની કૃપા પણ પ્રાપ્ત થશે. અને સૌથી પહેલી સમસ્યા બધા એના વતીની શું મૂકી, કઈ મન ઠરવાનું ઠામ નથી, ક્યાં ક્યાં બેસવા, મનને ક્યાં ઠેરવવું, મનને ક્યાં સ્થિર કરવું, ક્યાં શાંતિ મળશે, મારું મન ક્યાં હળવાશ મેળવશે, ક્યાંય કહેતા ક્યાંય દૂર દૂર નજર નાખે ને એ કઈ ઠામ ઠેકાણું દેખાય જ નહીં, ભમ્યા જ કરે, ભટક્યા જ કરે, પણ મન ક્યાં મૂકવું, મનને ક્યાં સ્થિર કરવું, કોઈ જગ્યા નથી દેખાતી. ભોગોમાં, સંપત્તિમાં, પૈસાની અંદર, વૈભવની અંદર ક્યાં અગાડી મનને સ્થિર કરવું, શરીરમાં સ્થિર નથી થઈ શકતું. આપણા શરીરમાં પણ આપણું મન સ્થિર નથી રહેતું. તો ક્યાં ઠારવું, ક્યાં બેસવું? જો આ શરીર આપણું ઘર છે અને આપણા પોતાના જ ઘરમાં આપણું મન શાંત ના રહેતું હોય તો બીજી કોઈ જગ્યાએ જ નથી રહેતું. જો શરીરમાં નથી રહેતું મન સ્થિર, તો બીજે ક્યાં સ્થિર રહેવાનું હતું? મનને ઠારવું રહે સહેલી વાત નથી. કોઈ પણ માણસને આશ્વાસન આપવું, કોઈ પણ માણસને શાંતિ આપવી, બહુ દુખી હોય, અત્યંત ક્લેશથી પીડિત હોય અને તમે એને શાંતિ આપવા જાવ, જોઈએ બહુ અઘરામાં અઘરું કામ છે કે એને કેવી રીતે શાંત કરવો અને કેવી રીતે સમજાવવું. સામા માણસને એક સમસ્યા ઉભી થઈ છે કે હવે એને શાંત કેવી રીતે પાડવો, શું વાત કરીએ તો એ સમજી જાય અને શાંત થઈ જાય, મોટી સમસ્યા. તો મનને શાંત કરવા માટે માણસ પોતે તો પોતાના મનને શાંત કરી જ શકતો નથી, બીજા માણસોને પણ એનું મન શાંત કરવામાં કેટલું બધું અઘરું પડે. ક્યાં માણસને શાંત કરવું, કેવી રીતે? ભગવાન નૃસિંહ આવેશમાં આવી ગયા હિરણ્યકશિપુને માટે, પછી શાંત કરવાના હતા ભગવાનને. બધા દેવોએ કહ્યું તમે જાઓ, પેલા કે તમે જ તાપી, એક એમની અગાડી જઈ શકાય એવું અત્યારે કોઈ પરિસ્થિતિ નથી, કોણ શાંત કરશે? તો કે છે એમ કરો, લક્ષ્મીજીને મોકલો. લક્ષ્મીજી કે અત્યારે મારું કામ નહીં, ઘરવાળા છે ભલે રહ્યા પણ અત્યારે મારું કામ નહીં. લક્ષ્મીજી પણ ડરી ગયા, પણ બધા ભેગા શું નિર્ણય કર્યો કે પ્રહલાદને મોકલો. જ્યાં પ્રહલાદ પ્રભુ નૃસિંહની નજીક પહોંચતાની સાથે જ એને જીભ વડે ચાટવા માંડ્યો, જેમ વાછરડું વાછરડાને ગાય, એમ ભગવાને પ્રસન્નતાથી પોતાનો આવેશ ઉતારતા ઉતારતા ધીરે 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 મારો ભક્ત, મારું વાછરડું આવી ગયું, ગાય બીજાને મારવાનું બંધ કરી દે, એને દૂધ પાય. તો જીવનની અંદર ના આવેગોને શાંત કરવા બહુ અઘરા છે, અને એ આવેલા આવેગોને કારણે માણસ પોતે જે અશાંત થઈ ગયો હોય, બધા જ બીવે, બધા જ આઘા જાય કે હમણાં આપણું કામ નહીં, શું કરી બેસે આવેગ આવેશ. તો મન પણ દરેક વ્યક્તિનું એવું છે કે માણસ પોતે ઠારી શાંત કરી શકતો નથી. તો હરિરામજી મહારાજ આ બધા માનવ જાતના પ્રતિનિધિ બનીને જય મહારાજની પાસે પહોંચ્યા છે. બાપજી, મોટામાં મોટી સમસ્યા માનવ જાતની જેમ નચિકેતા, એના પિતાએ કહ્યું જા તને યમને સોંપ્યો, યમ પાસે જઈને માનવ જાત માટેની સમસ્યાનો પ્રશ્ન યમરાજ પાસે મૂકી દીધો, આનો જવાબ આલો. યમરાજ ધ્રુજી ગયા છે કે બીજો પ્રશ્ન પૂછ, બીજું કઈક માગ, પણ આ માગવાનું છોડી દે. તારે કે છે કે ના, આપવું હોય તો આ જ આપો, મારે બીજું કશું જ જોઈતું નથી. દરેક વ્યક્તિની જીવનની સમસ્યા છે. આ જે છે પેલા હતા ને હવે નવા જન્મના, એ બધાને માટેની જે સમસ્યા છે એનો ઉકેલ લેવા માટે જો નચિકેતા ઉપનિષદોમાં યમરાજ પાસે જતા, તો હરિરામજી મહારાજ પણ માનવ માત્રની સમસ્યા લઈને જે મહારાજ સમક્ષ ઉભા છે આજ જોડીને. સદગુરુ મહારાજ મહેર કરો, કૃપા કરો મહારાજ, મહેર કરો મહારાજ, અને અમારી પર દયાળુ થઈને, મહેર કરીને, મહેરમ થઈને અમારી પર કૃપા કરી, દયા રાખીને અમને કઈક કહો. અમે આપની પાસે આવ્યા છીએ, ભૂખ્યા છીએ, ખાલી છીએ, કઈક પ્રાપ્ત કરવા માટે કઈક લેવા આપની પાસે આવ્યા છીએ. અમારે કઈક જોઈએ છે, અમને કઈક આપની પાસેથી મળવું જોઈએ. તમે બાપ છો અને અમે તમારા સંતાન છોકરા છીએ, અમારે આપની પાસે જે છે તે અમને આપવાનું, અમને મળવાનું જ છે, અમારે જોઈએ છીએ જ. મહેર કરો, બસ કઈક આપો. તો મહેર કરવાની અંદર, માગવાની અંદર એટલું જ માગ્યું કે બાપજી શું કહીએ, વ્યથા એટલી બધી છે, જીવનની દુર્દશા એટલી બધી કરી નાખી છે આ મને, કે કઈ મન ઠરવાનો ઠામ નથી. ક્યાંક તો જગ્યા મળે કે ત્યાં ગાડી હું બેસું, પણ ક્યાંય કોઈ બેસવાની જગ્યા જ ના આપે, માણસ ઉભો ઉભો રખડતા રખડતા કેટલો થાકી જાય. અને મન ભમે 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 પણ એક દાડ એ પણ એને થાય ખરું, કેટલો થાક લાગે છે મનને. આ વાત તો અર્જુને ભગવાનને પ્રશ્ન કર્યો છે, આવો ના આવો મન ઉપર જ. અર્જુને કહ્યું ભગવાન ચંચલમ હિ મન કૃષ્ણ બલવદ્રઢમ, ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ્રઢમ. જબરજસ્ત તોફાની છે આ મન, ભયંકર બળવાન તોફાન છે, એનું હાથમાં નથી રહેતો. ભગવાન અગાડી અર્જુને પણ એક આ સમસ્યા મૂકી દીધી, જે હરિરામજી મહારાજે જય મહારાજની આગળ મૂકી, અર્જુને એ જ સમસ્યા ભગવાન કૃષ્ણની પાસે ઉકેલશો બાપજી? કૃષ્ણમ વંદે જગત ગુરુ, આપ જગતના ગુરુ છો, જય મહારાજે કૃષ્ણનું સ્વરૂપ છે, જે તમે અર્જુનને આપ્યું તે ભક્તિ મને કહેજો. એ 18મા અધ્યાયનું લહ્યું, જો સંતો પણ જે મહારાજને કૃષ્ણના સ્વરૂપે જોતા હોય, અને કહ્યું જે તમે અર્જુનને આપી એ ભક્તિ મને કહો, તો બીજું કોણ થયું? જે મહારાજ પણ કોણ? ભગવાન કૃષ્ણ છે, અને ભગવાન કૃષ્ણ જગતગુરુ છે, તો જે મહારાજે આપણા જગતગુરુ છે. જય મહારાજ કૃષ્ણ સ્વયં હોય તો હરિરામજી મહારાજને અર્જુન તરીકે જ આગળ કરવા પડે આપણે સર્વે. તો એ અર્જુન તરીકે હરિરામજી મહારાજ મનની અવસ્થા માટે ખૂબ આજીજી કરી, બાપજી અમારી પર કૃપા કરજો, હા જેમ થાય તેમ, પણ અમારા મનને શાંતિ મળે એવું કોઈક સાધન અમને આપજો. સાધન માગ્યું તો બધાને એક સરખું અપાય? નાનું બાળક હોય તેને ચાલન ગાડી જ આપવી પડે, એથી સાહેબ મોટું હોય તો સાયકલ અપાય, પછી બાઇક અપાય, બરાબર ચાલતા શીખે તો એને પછી ગાડી અપાય, અને એથી સારું ચલાવી શકે તો વિમાની વાળે. પણ સાધન એક સરખું બધાને ના અપાય. રામકૃષ્ણ પરમહંસ દેવ એમની પાસે જેવો માણસ જાય ને એ પ્રમાણે જ એને આપે વાત કરે, એથી વધારે ઊંચી વાત એની સમજણ પ્રમાણે, એની જે સ્થિતિ હોય એ પ્રમાણે જ. જો સામાન્ય માણસ હોય તો જ્યાં તારો ઉદ્ધાર થશે સ્થાનની આશ્રમની સેવા કરજે, કચરો વાળજે, કારણ કે ભણેલો નથી, ની વાંચવાની ક્ષમતા નથી, એને સાધન આપી દીધું, એનું કલ્યાણ થાય. કોઈ વૃદ્ધ આવ્યા, બાપજી હવે શરીર સારું નથી રહેતું, હવે કઈ તને બેઠા બેઠા માળા કરવાનું આપી દીધું, કારણ કે ઉભા થઈને કે ફરવાનું કામ નથી. જે પ્રમાણે છે ને આવ્યો, એને સત્સંગ આપ્યો, કોઈને મંત્ર આપ્યો, કોઈને સેવા આપી, અને કોઈને ધ્યાન પણ આપ્યું, કોઈને અંતર્મુખતા પણ આપી દીધી. પણ જેવી જેની યોગ્યતા હોય એ પ્રમાણે એને સાધન અપાય. એથી વધારે મોટું આ સાધન આપવા જઈએ તો એ પોતે કરી જ ન શકે. અને કદાચ સારો સમજૂને વ્યવસ્થિત હોય, એને નીચેનું આપીશ તો એ પણ એને અનુકૂળ નહીં આવે. તો સાધન ભજનની, સેવાની, અનુષ્ઠાનની, જપની, ધ્યાનની, પ્રાણાયામની જે કોઈ સ્થિતિ છે જેની, એ પ્રમાણે જ એને આપે. ભગવાને પણ અર્જુનને કહ્યું કે અર્જુન ગભરાઈશ નહીં, તારી વાત તદ્દન સાચી છે, મન અતિશય પ્રબળ છે, જબરજસ્ત જબરું છે. માં સૂચા, એની તું ચિંતા ના કરીશ. હા અર્જુન, તારી વાત તદ્દન સાચી છે કરીને સ્પષ્ટ સ્વીકાર કરી દીધો છે. આખી ગીતાના 700 શ્લોકના 18 અધ્યાયમાં 3 વિભાગની અંદર અર્જુને 26 કે 27 પ્રશ્નો પૂછ્યા છે, પણ એ 27 પ્રશ્નોમાંથી 26 પ્રશ્નોમાં અર્જુનને તરત નકારી કાઢ્યો છે. પણ આ પ્રશ્ન પૂછ્યો ને તરકે જ, હા એમાં તું સાચો છે. અસંશય મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ. આ મનને ઠેરવવું બહુ કઠણ છે, બહુ કઠણ છે. મનો દુર્નિગ્રહમ, એની ઉપર નિયંત્રણ કરવું બહુ જ અઘરું, કપરામાં કપરું કામ છે. તોફાની ઘોડો હોય ને એની ઉપર સવારી કરવાની હોય તો કેવું કપરું કામ. એમ મન એક તોફાની ઘોડો છે, ભલભલાને બે પગે ઉભો થઈને નીચે ફેંકી દે, એની ઉપર સવાર ના થવા દે. એની એની ઉપર સવાર થાય કોક વિરલો, કે મનનું કયું માને જ નહીં. મન મેરા તું કહા કરતા હૈ, અરે મારા મન તું આ શું કરું છું, પકડી હોય લગામ બરાબર એથી ચસકવાય ના દે. મન મેરા તું કહા કરતા હૈ, લક્ષ્ય લાયા લેખા. આટલું બધું આ કર્યું ને એના કઈ લેખા જોખા કર્યા કોઈ દાડો? બસ આમ તોફાન તોફાન, બીજી કોઈ વાત જ નહીં. તો જે મહારાજે પણ મનને ખૂબ ઠપકાર્યું છે. મન મેરા તો એસા હુઆ ઉઠ સકે ન ભાગે, પછી તો એવું પકડી લીધું એને ઉભું જ ના થવા દે, દોડવાની વાત જ ક્યાં હતી. તો આમ મનની ઉપરના નિયંત્રણ માટે આપણા શાસ્ત્ર ગ્રંથોએ, શાસ્ત્રોએ, મહાપુરુષોએ, ઋષિઓએ, આચાર્યોએ બધાએ એની પર ખૂબ જ વાતો કરી છે. આખા પદસંગ્રહના પદોની અંદર પણ મન માટે લગભગ 250-300 જગ્યાએ એના સંબોધન છે, ઓછા નહીં. એકવાર આપણે ગણ્યા, તમે કહો મન માટે મહારાજ જય મહારાજ કેટલી વાતો કરે, જુઓ તો ખરા. આખા પદસંગ્રહમાં બહુ જ છે, મન ઉપર જ સંબોધન છે. તો મનમુખી એની પર જુઓ તો બહુ મોટી વાતો કરે, પણ હોય કશું નહીં મનમાં. અને મનને એટલે સુધી કહી દીધું તો કેટલું ખરાબ ચૂકે છે, એનું કહ્યું કોઈ માનશો નહીં. એને હાથે ભેલાડ્યું, શિખામણ ના રહી ઉર, મનથી આખું જીવન ભેલાડ્યું. બોલો ખોટું ચાલ્યું છે. આખું જીવન મનના હાથે ભેલાડ્યા જ કરીએ છીએ, ભેલાડ્યા જ કરીએ. ઘરમાં આવ્યો, જે પેઠો, જે મળ્યું, જે ખાધું, જે વાપર્યું, જે લઈ લીધું, ભેલી જાય આખું ઘર. ખેતર હરખી વાડ ના હોય, ચોકી ના કરીએ તો આખું ઘર, આખું ખેતર ભેલી જાય. એમ જીવન પણ ભેલી જાય, અતું નતું થઈ જાય, કશું હાથમાં ના આવે છેવટે. આખી સિઝન પૂરી થાય ને, ખેતરમાં બધા ચકલા ચણી ગયા હોય અને ઢોરા ભેંસવાય ને બધું ચરી ગયા, પછી ખેડૂત ખેતરમાં જાય તો શું થાય? હાથમાં તકલું ના આવે. એમ આ જીવન પણ એવું ભેલાડી નાખે, મન મન અથે કરીને ભેલાડે. જેમ પેલો ખોટી આદત કુટેવવાળો હોય, જુગાર રમવા વાળો હોય, પીવા વાળો હોય, પોતાના ઘરમાં બોલાઈ બોલાઈને બેહાડી બેહાડીને રમાડે ને પીવડાવે ને પછી પેલા રમનારા કે ઘરની બહાર તું નીકળ. તો આમ આપણું જીવન પણ આપણે હાથે જ ભેલાડીએ છીએ. કેવી રીતે ભેલાડીએ છીએ? મન ફેફાવે એવા સાચા ખોટા કાળા ધોળા કામ કરી કરી આખું જીવન વેડફી નાખવાનું ભેલાડી દઈએ છીએ. તો એ બધું જ થાય છે કોના દ્વારા? મન દ્વારા. મન જ બધા કામ કરાવડાવે છે. અને મોટે ભાગે માણસ અણસમજની અંદર કોઈ પણ સાચા નિર્ણયો લીધા સિવાય આડાઅવળા નિર્ણયોમાં ફસાતું જાય, ફસાતું જાય, મન ફસાવે અને આખરે પોતે પણ, મન પોતે પણ દુખી થઈ જાય. ફસાય પોતે અને દુખી પણ પોતે થાય. આ બધી સમસ્યાઓ જીવનની અંદર દરેક જીવ, દરેક વ્યક્તિને અનુભવની છે. દરેક અનુભવે છે પોતાના મનથી ફસાયેલો માણસ. એટલે ક્યાં જઈને ઉભા રહેવું? આ ફરિયાદ કોને કરવી? એનો ઉકેલ, એનો નિર્ણય શું, એનો રસ્તો શું? કોઈને નથી સૂચતો. કદાચ સામાન્ય માણસ પાસે સલાહ લેવા જઈએ તો કે છે કે ના ભાઈ મારી એ દશા છે, હું તમને શું કહું? કઈ મન ઠરવાનું ઠામ નથી. મનની સ્થિરતા, મનની શાંતિ ક્યાં શોધવી? સમુદ્રમાંથી મળશે? કોઈ ઝાડપાન જંગલમાંથી મળશે? પહાડોમાંથી મળશે? કોઈ સદગુરુ, કોઈ સમર્થ સદગુરુ જેની પાસે હિમાલય જેવી સ્થિરતા અને ગંભીરતા અને ઊંચાઈ હશે, શીતળતા હશે, એ સદગુરુ જ એટલી ઊંચાઈએથી, એટલી ટાઢકથી આપી શકે, એટલી સ્થિરતા અને ગંભીરતાથી આપી શકે, બીજાનું કામ નથી. હરિરામજી મહારાજ જે મહારાજને શરણે ગયેલા છે, એમનું શરણ સ્વીકારી લીધેલું છે અને કહ્યું છે કે બાપજી સમસ્યા આટલી જ છે, કઈ મન ઠરવાનું ઠામ ક્યાંય નથી જડતું, ક્યાંય નથી જડતું. સમુદ્રના કિનારે એક મોટું જહાજ હતું અને જહાજ ઉપર કાગડા એ માળો બાંધેલો અને એની ઉપર રહેતો હતો. જહાજ સમુદ્રમાં નીકળ્યું આગળ, કાગડો એની ઉપર માળો બાંધીને રહેતો હતો. દૂર 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 દરિયાની અંદર ખૂબ અંદર ઊંડાણમાં ગયું, પછી કાગડો ઉડી જાય કઈક ફરવું ક્યાંક, પણ ઉડી ઉડીને પાછો જહાજ ઉપર વાણ ઉપર જ આવીને બેસે. કે બીજી કોઈ જગ્યા જ ના પડે એને ઉભા રે બેસવાની, ઉડીને જાય એકલાય બીજે ક્યાંક જઈને બેસે. પણ ફરી પાછો ફરીને પાછો પોતાના માળામાં જહાજ ઉપર આવીને બેસી જાય. કે દરિયાની નીચે તો પાણી છે, જાય ક્યાં? એમાં સંસારની અંદર આ માણસના મનની પણ આદશા છે. કઈ મન ઠરવાનો ઠામ નથી, ત્યાં ત્યાં જ પાછું આવવાનું. અરે અહીંયા તો આ બધી ઉપાધિઓ છે જ. ઘરમાં, જીવનની અંદર, પોતાના શરીરની અંદર બધી ઉપાધિઓ છે, મન બહાર ફરવા જાય. ઘરનો બાળ્યો વનમાં ગયો, વનમાં લાગી આગ, શું કરે? ક્યાં જઈને ઉભું કરે? કેવી દશા? એક પતિ પત્નીની વચ્ચે રોજ ખખડા, રોજ વાહન ખખડે ઘરના, એમ રોજ ખખડે, રોજ ખખડે. પેલો રોજ ક્યાંક જતો રહીશ હા, એટલે પેલી બિચારી બી જાય, જતા રહેશે તો રોજ બીવડાવે, જો વધારે ગરબડ કરી તું જતો રહીશ. પેલી બિચારી ડરી ડરીને બધું જ સહન કરી લે, કરું શું હવે? તો કોઈક સંત પાસે કે મહારાજ મારી તો આવી દશા છે, સુડી વચ્ચે સુપારી, કશું બોલી શકાતું નથી, ક્યાંક ઉપાય બતાવશો? તો કે હા, હવે પછી જીતાડે એમ કે ને, હું જતો રહીશ. તો કે હમણાં હમણાં જતા રહો એમ કહી દેજે, હમણાં હમણાં જતા રહો, જાઓ કાલે જતા હો તો આજે, ને આજે જતા તો અત્યારે જતા રહો. પછી એક દિવસ તો પેલી ભાઈએ કહ્યું કે આ રોજ નો કંટાળો છે ને, કહી જ નાખવા દે ને, આજે જાઓ. વટના માર્યા, ગાજરો ખાવા હતર નીકળી પડ્યા, ભૂખ લાગી શું કરે, સાંજ પડી ક્યાં જવું, રાતે અંધારું થયું, એકલા પડ્યા. લગભગ ગામડા, ગામના વગડા હોય ત્યાં બહુ હતો, એ રાત્રે 12-1 વાગે ખખડાયું, ખોલ. પેલા એ કહી રાખેલું કે ત્યારે ખોલું, ફરી કેશો જવાનું? બોલો જવાબ આલો. ના ભાઈ સાહેબ, કહું તને હવે ફરી ક્યારે આવું નહીં કહું, કહું જતો રહીશ બાર નો ખોલ. આખરે જાય ક્યાં જીવ? તો હરિરામજી મહારાજ એ જ પ્રશ્ન કર્યો, કઈ મન ઠરવાનું ઠામ નથી, અમારે જવું ક્યાં? જય મહારાજ.